તારીખ 12/7/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 343 અને 344 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 270
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 343 પાનું 192 આત્માને પ્રાપ્ત કરવા કેવી જાતની ઉગ્રતા જોઈએ? આત્માના અનુભવ સુધી પહોંચવું હોય તો પુરુષાર્થની ઉગ્રતા કેવા પ્રકારની હોવી જોઈએ એવો પ્રશ્ન કર્યો છે. સમાધાન: સ્વરૂપ ગ્રહણની ઉગ્રતા જોઈએ. સ્વરૂપને પોતા રૂપે ગ્રહણ કરવું અનુભવ થવા અર્થે. વિચાર કરવાથી એટલી ઉગ્રતા વિચારમાં હોતી નથી, પણ વિચારના કાળમાં વિચાર ઉપરાંત ગ્રહણ કરવાથી અનુભવ થાય છે. સ્વરૂપ ગ્રહણ કરવાની ઉગ્રતા જોઈએ, ક્યાંય ચેન ન પડે, આ ઉદાસીનતાનો પ્રકાર છે. ઉદાસીનતા ન હોય, બીજે ઉદાસીનતા ન હોય તો પરિણામ ખેંચાય છે. ઉદાસીનતાના અભાવમાં પરિણામ ક્યાંય ને ક્યાંય ખેંચાયેલા રહે છે. એ પરિણામનું ખેંચાણ સ્વરૂપ ગ્રહણ કરવા ન દે એટલે જે સ્વરૂપ ગ્રહણ કરવાની ઉગ્રતામાં આવેલો જીવ છે તે જીવ એને ક્યાંય ચેન બીજે ન હોય. વિકલ્પની ઝાળમાં પણ ચેન ન પડે. પછી જે વિકલ્પો ચાલતા હોય, ભલે એ તત્વજ્ઞાન સંબંધીના હોય, આત્મા સંબંધીના હોય, આત્માના સ્વરૂપ સંબંધીના હોય, તો પણ એમાં એને ચેન ન પડે. કેમ કે એ વિકલ્પો જોઈતા નથી, એ દશા જોઈતી નથી. એ દશાને તોડવી છે ખરેખર. એટલે વિકલ્પની ઝાળમાં પણ ચેન ન પડે. વિકલ્પ ન કીધા, વિકલ્પની ઝાળ કીધી. જેમ કરોળીઓ ઝાળમાં ઘૂંચવાય છે, એમ વિકલ્પની ઝાળમાં આત્માને ઘૂંચવાયેલો અનુભવ કરે છે. એમાંથી નીકળવા માગે છે, એમાં રહેવા માગતો નથી, પણ નીકળવા માગે છે. ભલે એ વિકલ્પમાં મંદકષાયની શાંતિ હોય, માનસિક શાંતિ હોય, તો પણ એના માટે તે અશાંતિ છે. શાંતિ નથી, પણ એના માટે તો અશાંતિ છે. એટલે એમાં પણ ચેન ન પડે. ક્યાંય સુખ લાગે નહીં, ક્યાંય સુખ છે પણ નહીં. એટલે નિર્મળતા એટલી હદ સુધી આવેલી હોય કે જ્યાં સુખ નથી ત્યાં સુખ લાગવાની જે ભ્રાંતિ છે, એ ભ્રાંતિ તૂટવાની ટળવાની તૈયારી થઈ હવે, એટલે એને ક્યાંય સુખ નહીં લાગે. આત્મા સિવાય ક્યાંય પણ સુખ લાગે છે એનો અર્થ જ સીધો એ છે કે ભ્રાંતિ હજી એમને એમ છે. એ ભ્રાંતિગત સુખ છે. ભ્રાંતિગતપણે લાગેલું સુખ સ્વરૂપ સુખમાં પ્રવેશ કરવાનો દે. એ ભ્રાંતિ તો એકદમ પાતળી પડી ગઈ હોય, એને ક્યાંય સુખ લાગે નહીં. અભિપ્રાય તો પહેલા તોડેલો છે કે ક્યાંય સુખ છે જ નહીં, હવે લાગતું નથી. લાગતું તો નથી, પણ વિચાર વિકલ્પમાં દુઃખ લાગે, સુખ ન લાગે પણ દુઃખ લાગે, એટલી અંતરમાં ઉગ્રતા હોવી જોઈએ એ પ્રકારની, એટલે એ પ્રકારની અંદરમાં સ્વરૂપ ગ્રહણ કરવાના કાળમાં, સ્વરૂપ ગ્રહણ થવાના કાળમાં ઉગ્રતા હોવી જોઈએ. મને આ ભાવમાં બહુ આનંદ આવે છે, બહુ રસ પડે છે, તેવું થાય તે બધો વિકલ્પ જ છે, અને વિકલ્પનો જ આનંદ છે. શું કહે છે કે કોઈને ભક્તિમાં, કોઈને પૂજામાં, કોઈને શાસ્ત્ર સ્વાધ્યાયના વિકલ્પમાં, કોઈને ચિંતવનના વિકલ્પમાં, કોઈને મનન કરવાના વિકલ્પમાં, આ બધા પ્રકારમાં શું એવા એવા ભાવમાં બહુ આનંદ આવે છે, બહુ રસ પડે છે એમ થાય, તેવું થાય તે બધો વિકલ્પ જ છે, અને એ બધો વિકલ્પનો જ આનંદ છે, એ કોઈ આત્માનો આનંદ એ ક્યાંય નથી. જ્યાં બધા વિકલ્પ છૂટી જાય છે ત્યાં સહજ આનંદ પ્રગટે છે. જ્યાં બધા વિકલ્પો મટી ગયા, વિકલ્પ શાંત થઈ ગયા, વિકલ્પ વિરામ પામી ગયા, ત્યારે આનંદ સહજ જ ઉત્પન્ન થાય છે. આનંદ માટે આનંદનો વિકલ્પ નથી કરવો પડતો. આનંદ સ્વરૂપે આત્મા લક્ષમાં છે, અને એ લક્ષમાં આવેલું સ્વરૂપ એને ગ્રહણ કરવાનો પુરુષાર્થ ચાલે છે, એમાં વિકલ્પ આપોઆપ શાંત થાય છે અને આપોઆપ આનંદની ઉત્પત્તિ થઈ જાય છે. જે અંતરમાંથી છૂટો પડી જાય છે તેને સહેજ આનંદ આવે છે. બધેથી અંદરમાંથી છૂટો પડી ગયો, છેલ્લે જે વિકલ્પ હતો એનાથી પણ છૂટો પડી ગયો. બાહ્ય પ્રવૃત્તિ તો ત્યાં નથી, પણ અંતર પ્રવૃત્તિ જે વિકલ્પની છે એ વિકલ્પથી છૂટો પડીને આનંદનો અનુભવ કરે છે. તેને સહેજ આનંદ આવે છે, કોઈ કૃત્રિમતા આવતી નથી કે મને બહુ આનંદ આવ્યો. આનંદ ઉપર પણ વજન નથી જતો, કેમ કે જે આનંદ આવ્યો એ ક્ષણિક છે અને અલ્પ છે. સ્વરૂપમાં જે આનંદ ભરેલો છે એ અસીમ છે, બેહદ છે, એટલે એ આનંદ પોતાના લક્ષમાં છે, એટલે એની સરખામણીમાં ઉત્પન્ન થયેલો આનંદ એ ક્ષણિક અને અલ્પ હોવાથી, ભલે અનંતકાળે ઉત્પન્ન થયેલો અપૂર્વ આનંદ છે તો પણ એમાં અધિકાઈ થતી નથી અને સ્વરૂપની ગૌણતા થતી નથી. સ્વરૂપની મુખ્યતામાં એ ગૌણ રહે છે, એમ પણ સહજ છે. સ્વરૂપની મુખ્યતામાં ગૌણ રહે છે એમ પણ સહજ જ છે. જો સ્વરૂપ ગૌણ થાય અને ઉત્પન્ન થયેલો આનંદ મુખ્ય થાય તો સ્વરૂપ ઉપરથી દ્રષ્ટિ ખસીને પર્યાય ઉપર પાછી દ્રષ્ટિ આવીને મિથ્યાત્મમાં આવી જાય. સમ્યક થયા પછી પણ આવું છે. અથવા દ્રવ્ય લક્ષમાં આવ્યું છે તો સહજ જ એમ થાય છે કે જે દશા થાય એ દશા ગૌણ થઈ જાય, એને સ્વરૂપ લક્ષ કહેવામાં આવે છે. જેમ કે પહેલું વહેલું સ્વરૂપ લક્ષ થયું સ્વરૂપની ઓળખાણ વખતે, સ્વરૂપના પ્રતિભાસ વખતે, એટલે બીજું સંકેત થયું ત્યારે, અને એ વખતે વ્યવહાર નયનો પક્ષ બદલીને નિશ્ચય નયના પક્ષમાં એ આત્મા આવે છે તો પણ એની મુખ્યતા નથી, પક્ષપલટો થયો એની પણ મુખ્યતા નથી કે હવે તો હું નિશ્ચય નહીં ના પક્ષમાં આવ્યો ને, હવે તો મને સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો ને, બીજું સંકેત મને થયું ને, એ કોઈ બી પર્યાય થઈ, સ્વરૂપ પક્ષમાં છે એનો અર્થ જ એ છે કે બધી પર્યાય ભલે નવીન નવીન પર્યાય થાય, અપૂર્વ અપૂર્વ પર્યાય થાય તો પણ એની મુખ્યતા નહીં થાય. આત્માનો આનંદ પ્રગટશે સમ્યક દર્શન વખતે તો પણ એની મુખ્યતા નહીં થાય. જે અંતરમાંથી છૂટો પડી જાય છે તેને સહેજ આનંદ આવે છે, તેને કોઈ કૃત્રિમતા આવતી નથી કે મને બહુ આનંદ આવ્યો, મને બહુ સરસ અપૂર્વ આનંદ આવ્યો, એવી કોઈ કૃત્રિમતા આવતી નથી. બેન શ્રી તો એક વચનામૃતમાં લખે છે કે સમ્યક દર્શન વખતનો આનંદ તો હજી ધ્વન્ય આનંદ છે, પણ કેવળ જ્ઞાન થાય ત્યારે પૂર્ણ આનંદ, પરમાનંદ, પરમાનંદ પ્રગટ થાય છે. તો પણ એમાં શું થઈ ગયું, એ તો મારું સ્વરૂપ હતું, એ પ્રગટ થયું, એમાં વિશેષ શું વાત છે, એ તો મારું સ્વરૂપ જ એવું હતું પરમાનંદ પ્રગટ થાય, એથી શું થઈ ગયું. સિદ્ધ દશા પ્રગટ થઈ તો એમાં શું, મારું સ્વરૂપ જ એ છે. કોઈ સિદ્ધ દશા કઈ સ્વરૂપની ગૌણતા કરાવે એવું બનતું નથી, જોકે કેવળ જ્ઞાન થયા પછી તો મુખ્ય ગુણનો પ્રકાર જે પરિણમનના જ્ઞાનના પરિણમનમાં હોય છે એ જ બંધ થઈ જાય છે. આ તો પહેલેથી જ અભિપ્રાયમાં એમ છે, સિદ્ધ દશા થાય તો પણ શું. જેમ કોઈ માણસને એમ કે તમારા પિતાશ્રીનો તમને વારસો મળ્યો, પિતાશ્રી સ્વર્ગમાં જાય તો જે કઈ સંપત્તિ તો દીકરાને જ રહી જાય, ત્યારે કોઈ એમ કે હો ભાઈ તમને તો તમારા પિતાશ્રીનો વારસો મળી ગયો, તો ઓલા શું થાય, હવે એમાં શું આ કે છે, મન ન મળે તો કોને મળે, મારા બાપનો વારસો મને ન મળે તો કોને મળી, તો સીધી સાદી વાત છે, એમાં શું વિશેષ વાત છે, એને કાંઈ બીજા ભલે ગમે એમ કે, એને તો સહજ જ લાગે, કેમ કે મારા સિવાય કોઈ એનો હકદાર હતો ને, હું જ એનો હકદાર હતો, તો મારા હક પ્રમાણે મને મળ્યું એમાં શું વિશેષ વાત છે, તો મારો હક હતો. એમ સિદ્ધ દશા ઉત્પન્ન થવી એ તો આત્માના હકની વાત છે, એનો હક છે કે સિદ્ધ દશા ઉત્પન્ન કરે, એમાં વિશેષ શું વાત છે. કૃત્રિમતા આવતી નથી કે મને બહુ આનંદ આવ્યો, તેમજ આનંદ ઉપર પણ તેની દૃષ્ટિ હોતી નથી, જો આવ્યું કે નહીં, આનંદ ઉપર પણ એની દ્રષ્ટિ જતી નથી, જાય જ નહીં, ને જાય તો પર્યાય દ્રષ્ટિ થઈ જાય, દ્રષ્ટિમાંથી લક્ષમાંથી સ્વરૂપ છૂટી જાય, ખલાસ. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે તેને સહજ આનંદ અંતરમાંથી પ્રગટે છે. આગળ કહે છે કે જે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે વેદનથી, ગુણથી, લક્ષણથી અને વેદનથી જે પોતાના અસ્તિત્વને અનુભવે છે, ગ્રહણ કરે છે એટલે અનુભવે છે, પોતાની હયાતીનો અનુભવ કરે છે, અને જેવો છે એવો, પોતાની હયાતી એટલે સ્વરૂપે જેવો છે એવો હયાત એનો અનુભવ કરે છે, તેને સહેજ આનંદ અંતરમાંથી પ્રગટે છે, એને તો આનંદ સહજ જ અંદરમાંથી ઉત્પન્ન થઈ જાય છે. આગળ પાછળ આનંદનો અનુભવ કરો એવો વિકલ્પ હોય નહીં, પહેલાં એનો હોય ને પછી એનો હોય, તો સહેજે ઉત્પન્ન થઈ જાય છે. જ્યાં સ્વરૂપમાં એકાગ્રતા થઈ અને એ એકાગ્રતાથી દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય એક સમયમાં એક સાથે પ્રગટ્યા, તો સાથે સાથે એ જ સમયે આનંદ પણ પ્રગટ્યો. આમ તો અનંતા ગુણ પ્રગટ થાય છે, પણ આનંદ છે એ વિશિષ્ટ ગુણ છે કે જેની ખબર પડ્યા વિના રહેતી નથી. એટલા માટે ખબર પડ્યા વિના રહેતી નથી કે એ પહેલાના નિર્વિકલ્પ આનંદ પહેલાના છેલ્લા સમય સુધી વિકલ્પની આકુળતા હતી, આનંદ નહોતો, આકુળતા હતી. એ આકુળતાનો અભાવ થઈને નિરાકુળ આનંદ પ્રગટ થાય એની ખબર પડે છે. ભલે અલ્પમાં અલ્પ ઉઘાડ તિરિંચ દશાનો હોય તો પણ એને ખબર પડે છે કે મને આત્માનો આનંદ પ્રગટ થઈ ગયો, પ્રદેશે પ્રદેશથી આનંદનો અનુભવ થયો, પ્રદેશ પ્રદેશથી આનંદનો અનુભવ થાય. એમ નથી કે કેરી ખાધી એટલે મોઢામાં જ સ્વાદ આવે છે, સંગીત સાંભળ્યું એટલે કાનમાં જ સારું લાગે છે, એમ નથી. આખો ચૈતન્ય પિંડ એમાં પ્રદેશે પ્રદેશે આનંદનો ઉભરો આવે છે, એ સહજ જ આવે છે. વિકલ્પ કરીને આનંદ વેદવો પડતો નથી, આનંદનો વિકલ્પ કરવો પડતો નથી. મને આનંદ પ્રગટે તો સારું, મને આનંદ ક્યારે પ્રગટે, મને આનંદ પ્રગટે તો સારું, આવો આનંદ ક્યારે મને પ્રગટે, એ વિકલ્પ કરવો પડતો નથી. વિકલ્પની દિશા છે, જો હવે દિશાની સૂચક વાત થોડી કરે છે કે વિકલ્પની દિશા છે તે દિશા આખી પલટીને વિકલ્પથી છૂટો પડે તો સમ્યક દર્શન પ્રગટે, તો આત્માનો આનંદ પ્રગટે. શું કહેવું છે કે વિકલ્પની દિશા છે તે દિશા આખી પલટીને, વિકલ્પની દિશા પર સન્મુખ છે, ભલે બહારમાં કાંઈ ન હોય તો પણ અંદરમાં મનની સન્મુખ છે, એ પણ પર સન્મુખતા છે. મન પહેલા જ મરી ફીટે છે એમ કે છે કોણ, અનુભવ પ્રકાશમાં શું કે છે કે મન તો પહેલા જ મરી ફીટે છે, એટલે પર સન્મુખતા મટે છે. વિકલ્પની દિશા છે તે આખી દિશા પલટીને અબાઉટ ટર્ન, આખો ઉલટો, વિકલ્પથી છૂટો પડે એ બહિર્મુખ દિશા છે. વિકલ્પની દિશા મન તરફની દિશા છે તે બહિર્મુખ દિશા છે, એ પલટો આખો મારીને, આખો પલટો મારીને નિર્વિકલ્પ થાય છે ને, આખે આખો ઉપયોગ પલટો મારીને, જે મન સન્મુખ વિચારમાં ઉપયોગ હતો કે હું આત્મા છું, હું શુદ્ધ છું, હું જ્ઞાયક છું, એવો જે વિકલ્પ જે ચાલતો હતો એ બહિર્મુખ ભાવ છે. આખો પલટો મારીને વિકલ્પથી છૂટો પડે એટલે વિકલ્પનો અભાવ થઈ જાય, છૂટો પડે એટલે વિકલ્પનું ઉત્પન્ન જ ન થાય તો સમ્યક દર્શન પ્રગટે છે. ત્યારે નિર્વિકલ્પ દશામાં સમ્યક દર્શન અને આત્માનો આનંદ પ્રગટે છે. એ આનંદનો સ્વાદ એવો છે કે શું કે જીવનો પુરુષાર્થ ફરી ફરીને એ આનંદ પ્રગટવા અર્થે ચાલુ ને ચાલુ કરી જાય છે. ભલે પર્યાયની મુખ્યતા નથી તો પણ ભાવના એવી આવે કે હવે પછીનો મારો બધો જ અનંતકાળ, સર્વ અનંતકાળ જે ભવિષ્યનો છે એ આવા આત્માના આનંદમાં જ વહન થાવ, બીજી રીતે મારો કાળ પસાર ન થાવ. કેમ કે પછી આનંદ સિવાયનો ભાવ આકુળતાવાળો છે, ત્યાં વિકલ્પ ઉત્પન્ન થયો ત્યાં આકુળતા ચાલુ થઈ ગઈ મોક્ષ માર્ગીને પણ. ક્ષણે ક્ષણે વિકલ્પથી જુદો છે એવું ભેદ જ્ઞાન પહેલાં થવું જોઈએ. આવો નિર્વિકલ્પ આનંદ અને સમ્યક દર્શન પ્રગટવા અર્થે ક્ષણે ક્ષણે પ્રત્યેક ક્ષણે વિતાર ભેદ જ્ઞાન ચાલવું જોઈએ. પહેલાં ભેદ જ્ઞાન શરૂ થાય ત્યારે તૂટક તૂટક શરૂ થાય, પછી પ્રેક્ટિસ વધે ત્યારે એક ધારું ચાલે, અને એક ધારું ચાલે તો એમાંથી આનંદ પ્રગટે નિર્વિકલ્પ દર્શાવે. જ્યાં સુધી એક ધારું કામ ન થાય ત્યાં સુધી ફેરફાર થતો નથી, દશાનો ફેરફાર થતો નથી. જુઓ નીચે પણ વેદનામાં જે જીવ આવે છે એને એક ધારી વેદના ચાલે, તૂટી જાય તો ખલાસ થાય, તો એ વેદના યથાર્થ મેચ્યોર્ડ પોઝિશનમાં આવીને આગળ જીવ વધતો નથી. એક ધારો એક લય આવે તો પછી પૂર્ણતાનું લક્ષ બાંધીને સંવેગ ચાલે તો એક લયે કામ થાય આગળ વધવા માટે. જ્યાં સુધી એક લયે કામ ન થાય ત્યાં સુધી આગળ આગળની દિશાનો પલટો નથી થતો. એવું દરેક સ્ટેજમાં છે, એવું ભેદ જ્ઞાનમાં પણ છે કે અવલોકનના સ્ટેજથી આગળ પ્રવેશ કર્યો ભેદ જ્ઞાનના સ્ટેજમાં તો એક લયે ચાલવું જોઈએ, અવલોકન પણ એક લયે ચાલવું જોઈએ. બધા સ્ટેજમાં એમ જ છે. એક લયે કામ ન થાય તો જે વચ્ચે આંતરો પીડ્યો એમાં જે પાછું પરિણામનું ઉલટું ચાલ્યું, વિપરીત ચાલ્યું, એ જે કાંઈ કર્યું હોય એને પાછો ખાઈ જાય છે, જે કાંઈ થયું હોય એને ખાઈ જાય છે, એમ થાય છે. આમ તો શું છે, એકવાર ઉપડ્યો વેદનાથી ઉપડ્યો ઉપડ્યો એટલે 4-6 મહિનામાં કામ ફેંસલો કરી નાખવો જોઈએ. એક લયે ઉપડ્યો ઉપડ્યો એટલે હવે બીજું વચ્ચે બીજું કાંઈ જોઈએ નહીં, આગળ વધતો જાય આગળ વધતો જાય વધતો જાય. પોતાના કામની ધૂનમાંથી નીકળવું જ ન જોઈએ. હવે પરિભ્રમણથી છૂટવું છે ને છૂટવું છે એના માટે આકરી વેદના આવી છે, સહન ન થાય એવી વેદના આવી છે. હવે બીજું શું કામ છે, હવે બીજું કાંઈ કામ નથી, હવે આ કામ પૂરું કરે છૂટતો. એકવાર એકવાર જે કામ ચીડ્યો છે સરખાઈનો અને બહુ મોટું કામ છે, જબરદસ્ત કામ છે, અને અનંતકાળની કમાણી થોડા કાળમાં થોડા સમયમાં કરી લેવી છે, પછી એવું એક ધારું ઉપડવું જોઈએ, એક ધારું ઉપડવું જોઈએ. કામ કરે છૂટકો ત્યાં સુધી બીજી વાત વચ્ચે મુખ્ય ન થવી જોઈએ. ભલે ઉદય આવે ને કંઈ કરવું પડે પણ એ બધું ગૌણ ઉપર રહે, વેઠ ઉતારે એમ ઉતારી નાખે, બધા કામની વેઠ ઉતારે, મુખ્ય ન કરે, એ રોકાવાનું ન થવું જોઈએ. એવી રીતે હાલ ક્ષણે ક્ષણે વિકલ્પથી જુદો, ક્ષણે ક્ષણે માં એમ કે છે એક લયે. શું ભેદ જ્ઞાન પહેલા થવું જોઈએ, વિકલ્પથી ભિન્નપણાનું ભેદ જ્ઞાન પહેલા એક લયે થવું જોઈએ. નાયકની ધારા પહેલા થાય એમાં પરિણતિ બંધાય છે, એક લયે કામ થાય તો પરિણતિ બંધાય છે. પરિણતિ બંધાય ત્યારે શક્તિ આવે છે. મુમુક્ષુની ભૂમિકામાં પણ ભક્તિની વૈરાગ્યની એવી પરિણતિ થઈ ગઈ હોય તો બીજા પ્રસંગો ઉદય ના આવે પણ રસ ન આવે. ઉદયમાં પ્રસંગો તો પૂર્વે ભાવો કર્યા છે એટલે આવવાના, પણ પરિણતિ થઈ ગઈ હોય તો સહેજે જ રસ ન આવે. બેનશ્રી તો એ ખાસ કે છે, કે મુમુક્ષુને પોતપોતાની ભૂમિકાની પરિણતિ થઈ જવી જોઈએ, પરિણતિ બંધાઈ જવી જોઈએ, તો જ આગળ ચાલે. અને એ પરિણતિ ક્યારે બંધાય? કે એક લયે કામ કરે ત્યારે, એક લયે કામ ચાલે ત્યારે. વચ્ચે ડિસ્ટર્બન્સ ન હોય પછી. કેમ કે અભિપ્રાયમાં તો વેદના વખતે જ આખો સંસાર ગૌણ કર્યો છે. વેદના વખતે અભિપ્રાયના ફેરફારને તપાસીએ તો એ ફેરફાર કેવો થયો છે? કે આખો સંસાર ગૌણ કર્યો છે. આખો સંસાર ન જોઈએ મારે, એન્ટાયર પૂરો સંસાર જ હવે ન જોઈએ મારે. આ સંસાર ન જોઈએ એટલે કોઈ ભોગે ન જોઈએ. પછી એ સંસારને કઈ વાતને મુખ્ય કરે? અને કરે તો એને એ અભિપ્રાય ક્યાં રહ્યો? થયો ક્યાંથી? ક્યાંથી થયો? ક્યાં થયો છે? એ નથી થયો. પછી આગળ બરાબર ચાલે. નહીતર ઉદય આવે ને મુખ્યતા આવે એ પાછો ધોવાણ, બધું ધોવાણ થઈ જાય. નાયકની ધારા પહેલા થાય એમ, વેદ જ્ઞાન પૂર્વક નાયકની ધારા થાય. કેમ કે લક્ષ તો સ્વરૂપ, સ્વરૂપ લક્ષ તો થયું છે તો નિર્વિકલ્પ દશા આવે. સ્વરૂપ લક્ષ થઈ ગયું હોય, વેદ જ્ઞાન સતત ચાલતું હોય, એમાં નાયકની પરિણતિ, નાયકની ધારા બંધાઈ જાય કે હું તો નાયક જ છું, હું તો નાયક જ છું, એ ધારા થઈ જાય તો નિર્વિકલ્પ દશા આવે. એ પહેલાં કોઈને નિર્વિકલ્પ દશા અધરથી આવતી નથી. નિર્વિકલ્પ દશા આવે છે અને સંસાર જેનો નાશ થાય છે, ભવછેદક દશા છે, એ દશા કોઈ અધરથી નથી આવતી, એમને એમ નથી આવી જતી. એનો રાઈટ પ્રોસેસ છે ગમે તે. એ આવો બધા પ્રકારનો પ્રોસેસ છે. છેલ્લી છેલ્લી હદમાં આ બધો પ્રોસેસ છે. એવી ઉગ્રતા આવે ત્યારે આત્મા પ્રાપ્ત થાય, એટલે આત્માનો અનુભવ થાય એમ કહેવું છે. ભલે એ ભૂમિકા ન હોય પણ ભાવનાથી જોઈએ કે મને પણ આવી જ એક લયે મારી દશા છે, મારે પણ અહીં સુધી પહોંચવું છે. ગમે તેમ કરીને આ ભાવમાં આટલું કામ તો કરી જ લેવું છે. મને પણ ન આવે એ દશા બહુ દુર્લભ છે. અને એ જ પ્રકારના પુરુષાર્થવાળા જીવો છેલ્લા 700-800 વર્ષથી દેખાતા નથી કે મુનિ દશામાં આવ્યા. કદાચ એ દશા ન થાય પણ સમ્યક દર્શન થાય ત્યાં સુધી તો પહોંચવું જ જોઈએ. પૂર્ણતાને લક્ષ્ય પુરુષાર્થને એનો આરંભ કરવો જોઈએ, એ મંગળ પ્રારંભ છે. પૂર્ણતાના લક્ષ્ય ઉત્પન્ન થયેલો પ્રારંભિક દશાનો પુરુષાર્થ એ મંગળ પ્રારંભ છે. અને સમ્યક દર્શન અને આત્માના આનંદના મંગળિકને ઉત્પન્ન કરે એ મોક્ષ માર્ગનું પહેલું સોપાન છે, મંગળ સોપાન છે, એ સાચું મંગળ છે. સત્તારી મંગળમ, એમાં તો અરિયંત સિદ્ધ હું અરિયંતા મંગળમ, સિદ્ધા મંગળમ, સાહુ મંગળમ, કેવળી પણ તો ધમ્મો એ આ છે કે પોતે આ સ્વભાવ ધર્મને, વસ્તુ ધર્મને પ્રગટ કરે. બાકી તો ત્રણ છે એ બહાર છે. અને બહાર છે એ પણ પોતે મંગળ દશાને પ્રગટ કરીને આવું મંગળ ઉત્પન્ન કરવાની પ્રેરણા આપે છે. એમને જોવાથી એ પ્રેરણા મળતી હોવાથી એમને મંગળી કહેવામાં આવ્યા છે. છે તો ખરેખર મંગળ, એ મંગળી જ છે. એમને મંગળ દશા પ્રગટ કરી છે અરિયંત સિદ્ધને સાહુએ. પણ એ મંગળી એમને પ્રગટ કર્યું છે ક્યારે? કે પોતે એને જોતા એની પ્રેરણા લે ત્યારે એની પ્રેરણા એના ઉત્પન્ન થાય છે. મને પણ આવું હો, મને પણ આવું હો, મને પણ આવું હો. 343 થયો, 344. પ્રશ્ન: દ્રવ કર્મ, ભાવ કર્મ અને નો કર્મ એ ત્રણેથી એક સાથે જુદો પડે? જાણવાનો પ્રશ્ન કર્યો છે. જુદો પડે ત્યારે સર્વથા જુદો પડે છે, અને ભાવ કર્મ તો સૌથી સમીપ છે. દ્રવ્ય કર્મ એથી થોડું દૂર છે, પણ ક્ષેત્રથી સમીપ છે. અને નો કર્મ તો ભિન્ન ક્ષેત્રે રહેલો ભિન્ન પદાર્થ છે. એક શરીર છે એને જરા ક્ષેત્ર સમીપતા છે નો કર્મ, બાકીના બધા નો કર્મ તો ક્ષેત્રથી પણ ઘણા દૂર છે. તો કહે છે, પ્રશ્ન એ પૂછ્યો છે સમાધાનમાં, અંતરમાં વિભાવ સાથે જ્યાં એકત્વ બુદ્ધિ છે ત્યાં બધા પર પદાર્થ સાથે પણ એકત્વ બુદ્ધિ છે. શું કહે છે? રાગના એક કણ સાથે પણ એકત્વ બુદ્ધિ છે ત્યાં એને જગતના બધા પર પદાર્થ સાથે પણ એકત્વ બુદ્ધિ છે. કેમ કે રાગનું અવલંબન પર સાથે છે, સ્વાવલંબને રાગ, સ્વાશ્રય રાગ ઉત્પન્ન થાય. એટલે એમ કે છે કે વિપરીત પરિણામમાં પણ ત્રણેની સાથે એક સાથે તો એકત્વ કરે છે, ઉપયોગમાં ભલે પર પદાર્થ ન હોય. એટલા માટે એ સમયસારમાં ગાથા લીધી છે કે અણુ માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે જેને, તે હોય આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. આવી ગાથા છે સમયસાર. એ અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ એટલે એકત્વ બુદ્ધિ, એ સદભાવ મારામાં છે એવો સદભાવ થોડો પણ એકત્વ બુદ્ધિ રહી ગઈ હોય ત્યાં સુધી આત્માનો અનુભવ નથી. જાણપણું ભલે બધા સર્વ આગમનું હોય, એનું કાંઈ નહીં, એની કાંઈ ગણતરી નથી. એટલે સમયસારમાં એટલું બધું ઝીણું કાયતું છે એ વાત ઉપર કે બીજું સંકેત થયું હોય, સ્વરૂપ લક્ષમાં હોય, સ્વરૂપલક્ષી શ્વસન્મુખનો પુરુષાર્થ ચાલતો હોય, ધારાવાહી ભેદ જ્ઞાન ચાલતું હોય, ત્યારે એકત્વ બુદ્ધિ રાગની સાથેના એકત્વપણું ઘણું પાતળું પડ્યું હોય તો પ્રશ્ન ઉઠાવ્યો કે પણ તેથી શું? ઠીક, પર્યાય દ્રષ્ટિ આમ જાય છે. પર્યાય દ્રષ્ટિ એમને એમ નથી જતી. એટલું થયા પછી પણ નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થવા, સમ્યક દર્શન ઉત્પન્ન થવાની તૈયારીમાં આવ્યો છે, પણ હજી જરાક પણ એકત્વ બુદ્ધિ રહી છે ને, તૂટીને નિર્વિકલ્પ અનુભવ નથી થયો ને, તો કે તેથી શું? એને અણુ માત્ર પણ એકત્વ રહીએ, જરાક પણ એકત્વ રહીએ, તો એને જગતના બધા પદાર્થો સાથેનું એકત્વ હજી ઊભું છે. દ્રવ્ય કર્મને નો કર્મનું પણ એકત્વ ઊભું છે. કેટલું ઝીણું કહે છે. એટલે એ પુરુષાર્થ અપૂર્વ દશાને પામીને નિર્વિકલ્પ સમ્યક દર્શન થવું જ જોઈએ. વચ્ચે રોકાવાની ક્યાંય વાત નથી. એટલે એ થયું તો શું થઈ ગયું? તેથી શું થઈ ગયું? એમાં કાંઈ નહીં. આગળ ક્યાંય રોકાવાની અહીંયા વાત જ નથી, આગળ ચાલવાની જ વાત છે. ગમે દશામાં પ્રવેશ કરે ને અહીંયાથી આગળ હાલ એમ કહે છે. મુનિ દશામાં પ્રવેશ કરતો કે કેવળ જ્ઞાન લે, મુનિ પણ શું કરવા લીધું છે? કેવળ જ્ઞાન લેવા માટે લીધું છે, પંચમાવ્રત પાળવા માટે નથી લીધું, લોકોને ઉપદેશ દેવા માટે નથી લીધું, શાસ્ત્રો લખવા માટે નથી લીધું, કેવળ જ્ઞાન લેવા માટે મને ગણું છે. એ વાત ઉપદેશમાં, ભગવાનના ઉપદેશમાં એવું આવે, દિવ્ય ધ્વનિમાં તીર્થંકર ભગવાનનો ઉપદેશ ચાલે ત્યારે મુનિઓને એવો ઉપદેશ આપે. જો આયુષ પૂરું થાય એ પહેલાં કેવળ જ્ઞાન લેવું જ જોઈએ, તડામાર પુરુષાર્થ ચાલવો જોઈએ. એના માટે બહારમાં સર્વસંગ પરિત્યાગ કર્યો તો અંતરમાં કેવળ અસંગ દશા શું કરવાની? બહારમાં સર્વસંગ પરિત્યાગ કરી નાખ્યો તો પછી અંતરમાં કેવળ અસંગ દશા શું કરવાની? અને જ્યારે સ્વરૂપ કેવળ અસંગ તત્વ છે તો દશા એવી જ જોઈએ ને, બીજી દશા શું કરવાની? એટલે એમ કહે છે કે ઉલટી સ્થિતિમાં અંતરમાં વિભાવ સાથે જ્યાં એકત્વ બુદ્ધિ છે ત્યાં બધા પદાર્થ સાથે પણ એકત્વ બુદ્ધિ છે. એમ નહીં માનતો કે મેં તો સંયોગો સાથેનું એકત્વ તોડી નાખ્યું છે, હવે મારે એક રાગનું જ એકત્વ તોડવાનું બાકી છે એમ નથી. જ્યાં સુધી રાગનું એકત્વ છે ત્યાં સુધી બધા પદાર્થો સાથેનું એકત્વ છે. એકત્વ બુદ્ધિ છે એટલે પોતાપણાનો અભિપ્રાય છે, બુદ્ધિ એટલે અભિપ્રાય છે. ભલે આમ સ્થૂળ રીતે બધાથી એકત્વ માનતો નથી, સ્થૂળપણે નથી માનતો, સ્થૂળપણે તો બરાબર છે, ચાલે છે વિચાર, મારું કોઈ નથી, આ જગતમાં મારું કોઈ નથી, આ દેહના પરમાણુ મારા નથી, પછી બીજા કોઈ મારા હોય એ વાતનું પ્રશ્ન સ્થાન રહેતું નથી. દેહના પરમાણુ પણ ગમે ત્યારે ફરી જશે, એક સેકન્ડમાં ફેરફાર થઈ જાય. કાંઈ ન હોય તો શું થઈ ગયું કે છાતીમાં કફ થઈ ગયો, થઈ ગયો કે કોઈએ કર્યો, એ થઈ ગયો, પરમાણુ આપોઆપ રહે છે. એ કેવો કપ થઈ ગયો, નીકળીને કાઢી નો કાંઈ એવો, શું થયું કે પતી ગયું, સાસુ સાસ બંધ થયા, પરમાણુને ફરતા વાર છે, કાંઈ નહીં. જો એ નોકર્મના પરમાણુ છે, શરીરના પરમાણુ એ નોકર્મના પરમાણુ છે, તો દૂર ક્ષેત્રે રહેલા પરમાણુ એમાં તો એકત્વ જો જીવ કરે તો કેટલો સ્થૂળપણે કરે છે, અહીં તો સ્થૂળપણે ન કરે એની વાત છે. જે સ્થૂળપણે કરે છે શરીરમાં બીજા સંયોગમાં એને તો બહુ વાર છે, એને તો ઘણી વાર છે, પણ સ્થૂળપણે કરતો નથી, માનતો નથી. પણ એક પણ પર પદાર્થ કે વિભાવ સાથે જેને એકત્વ બુદ્ધિ છે તેને બધા સાથે એકત્વ બુદ્ધિ છે જ, તે જુદો પડ્યો નથી. એટલે ઘણા કહે ને ભાઈ આમ આમ તો બધે ક્યાંય, આમ તો ક્યાંય એવું નથી, પણ એક જરાક અહીંયા જરાક આ દીકરો છે ને, એમાં એ નાનો દીકરો છે ને, અથવા એક દીકરી છે ને, એક ફલાણું છે, એક ત્યાં ત્યાં જરાક આપણું મન જરાક એ નહીં, ત્યાં એક છે, ત્યાં આખા જગત સાથે છે. તારે જ્યાં એક સાથે છે, એક કણ સાથે છે, એક રાગના કણ સાથે છે, એક પરમાણુના કણ સાથે એ પોતાપણું છે, આખા જગત સાથે છે. સંપત્તિ મેળવતા મેળવતા કોઈને સંતોષ શું કરવા નથી થતો, કેમ કે અભિપ્રાયમાં આખું જગત જોઈએ છે, અને ભગવાને તો એનું સ્વરૂપ જ એવું જોયું છે કે તારી ઈચ્છાના આકાશમાં આખું જગત એક પરમાણુ જેટલું છે. ત્યારે તને ભલે એમ લાગે કે મને બહુ લાંબી મમતા નથી, એક જરાક આટલું જરાક આટલું થાય, ખોટી વાત છે. ખંખેરી નાખ અભિપ્રાયમાં તો એક વાર બધાને ખંખેરી નાખ, કોઈ મારું નથી, એક આત્મા સિવાય કોઈ મારું નથી. આ જગતમાં હું એક નિરાલંબ નિરપેક્ષ એક આત્મા જ છું, અને આત્મા સિવાય મારે કોઈની સાથે કાંઈ સંબંધ લેવા દેવા કાંઈ નથી, કોઈ પ્રકારનો કોઈ સંબંધ નથી, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું, એકલો જ્ઞાનમય ભિન્ન છું. નહીતર બધાની સાથે પીડ્યું છે, આખું જગત તારા ઘરે આવશે તોય તને સંતોષ નહીં થાય. હિટલર પાસે એટમ બોમ્બ આવ્યો તો નીકળી પડ્યો કે નહીં બધાને શરણાગતિ સ્વીકારવા, જર્મનીમાં થયો હિટલર. એ જર્મની અને ફ્રાન્સની પ્રજા લડાયક છે, ત્યાં બધા જે મોટા મોટા ગેટ ને આ અંતે કર્યું હોય ને ત્યાં બધા એ લશ્કરી ડ્રેસમાં બધા પૂતળા છે, સ્ટેચ્યુ બધા મૂક્યા છે. બહુ લડાઈ લડ્યા છે, બહુ લડાઈ લડ્યા ઇતિહાસમાં, એ લોકો લડાઈ બહુ લડ્યા છે. એ ધંધો કર્યો છે, લડવાનો ધંધો કર્યો છે. કેમ કે મારો દેશ મારો અને બીજાના દેશને હડપ કરી જાઉં, મારો દેશ મારો અને બીજાને પણ હડપ, સંતોષ થાય જ નહીં જીવને. મૂળ કારણ તો એને શું છે કે રાગમાં એકત્વ છે એટલે બધાની સાથે એકત્વ છે, બધું જોઈ છે, બધું ઓછું જ પડે છે. જેટલું એને સંયોગમાં આવે છે બધું ઓછું પડવાનું, કોઈને સંતોષ નહીં થવાનો. બધા સાથે એકત્વ બુદ્ધિ છે જ, તે જુદો પીડ્યો નથી. દ્રવ કર્મના નિમિત્તે ભાવ કર્મ રૂપે પોતે પરિણમે છે. દ્રવ કર્મના ઉદયમાં ઉદય સાથે જોડાઈને ભાવ કર્મ રૂપ તો પોતે પરિણમે છે, પણ તે પોતાનો સ્વભાવ નથી, માટે છૂટા પડવાનું છે. પરિણમન પોતાનું છે, જેમ દ્રવ કર્મનું પરિણમન પરદ્રવ્યનું છે, નોકર્મનું પરિણમન પરદ્રવ્યનું છે, અહીંયા ભાવકર્મનું પરિણમન પોતાનું છે, પણ સ્વભાવ નથી માટે એનાથી પણ છૂટા પડવાનું છે. પણ તે પોતાનો સ્વભાવ નથી. દ્રવ દ્રષ્ટિથી જોવે તો વિભાવ પણ પોતાથી જુદો જ છે. શું છે, વિભાવ જુદો છે એમ નહીં, દ્રવ્યને દ્રષ્ટિમાં રાખીને જુએ તો વિભાવ જુદો છે, નહીંતર વિભાવ સાથે એકત્વ પણ છે, પોતાનું પરિણમન છે, પોતે વિભાવ રૂપે પરિણમે છે. પરિણમો કોણ વિભાવ રૂપે, આત્મા પરિણમો છે એમ કે છે. તો કે આત્મા પરિણમો છે, એની જાતિ વિરુદ્ધ પરિણમો છે. દ્રવ દ્રષ્ટિથી જુએ તો એ વિભાવથી જુદો છે, નહીંતર વિભાવમાં તન્મય થઈ જાય છે. દ્રવ દ્રષ્ટિ કેળવાય અને ઉત્પન્ન થાય, કેળવીને ઉત્પન્ન થાય ત્યારે આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે, ત્યારે પોતાનું જે વિભાવ પરિણમન એ ભિન્ન ભાષે છે. આ દ્રષ્ટિ ઉત્પન્ન થાય છે, પોતાનું જે વિભાવ પરિણમન તે પણ ભિન્ન ભાષે છે, એનું નામ સ્વરૂપ દ્રષ્ટિ છે, એનું નામ દ્રવ દ્રષ્ટિ છે. દ્રવ દ્રષ્ટિથી જોવે તો આ કન્ડિશન નાખી, વિભાવ પણ પોતાથી જુદો છે, નહીંતર વિભાવ જુદો છે એ કહેવા માત્ર છે, પરિણમન નથી. છતાં તેની સાથે જેને એકત્વ બુદ્ધિ છે, દ્રવ દ્રષ્ટિથી સ્વભાવથી જુદો હોવા છતાં પણ જેને એકત્વ બુદ્ધિ છે, તે પર તરફ દ્રષ્ટિ કરીને ઊભો છે. ક્યાં ઊભો છે? પર તરફ દ્રષ્ટિ કરીને હજી ઊભો છે, અને દ્રષ્ટિનો પલટો થયો નથી, એટલે એ બધું હજી એમને એમ છે. જરાય કોઈ પણ દશાને મહત્વ આપવા જેવું નથી. એ પહેલાંની કોઈ પણ દશાને મહત્વ નહીં આપવું એમ કહે છે. હજી બધું ઊભું છે તારું, ક્યારે ડેવલપ થઈ જશે કંઈ કહેવાશે નહીં. માટે સાવધાન થઈ જા અને ઝપટથી કામ કરી લે, ઝપટ કરીને કામ કરી લે. આશય એવો છે. બીજો પરિગ્રહ ચાલી ગયો. છેલ્લે 341 સુધી આવી ગયું છે. બરાબર છે. તો શું છે, 342માં જે પ્રશ્ન છે કે જ્ઞાન લક્ષણને શોધી કાઢ, અમારી પાસે તો વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ છે, તો કેવી રીતે સાધવું શોધવું, એનો આશય નથી લખાણો. થઈ ગયા મેં છતાં અતિન્દ્રિય સ્વરૂપને અંતર ખોજથી શોધી શકાય છે. તેથી મુમુક્ષુએ અમારી પાસે તો ફક્ત ઇન્દ્રિય જ્ઞાન જ છે, એવો વિપરીત અભિપ્રાય રાખવો નહીં કે દ્રઢ કરવો નહીં. વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન હોવા છતાં પણ વેદનભૂત જ્ઞાન લક્ષણ મોજુદ છે, તે વિસ્મરણ કરવા યોગ્ય નથી. તેના દ્વારા તેના તે કાંસમાં જ્ઞાન લક્ષણ દ્વારા અનુભવાંશે સ્વરૂપ તરફ વળીને દ્રવ્ય સ્વભાવને શોધી લેવો જોઈએ. સ્વરૂપનું આલંબન લેવું જોઈએ. સ્વરૂપ નિરાલંબ છે, એની મુખ્યતા લક્ષ્યપૂર્વક રહેવી જોઈએ. ત્રણસો તેતાલીસ આત્માને પ્રાપ્ત કરવા માટે એક લયે ભેદ જ્ઞાન, પુરુષાર્થ ચાલવા જોઈએ તો આત્માનુભવ થાય. સહજ ઉગ્રપણે ચાલ્યા વિના સહજ આત્મદશા પ્રગટતી નથી. તેથી અહીંયા એવો આશય નીકળે છે કે મુમુક્ષુને પ્રારંભથી માંડીને મુમુક્ષુતાને ચરમ સીમા પર્યંત બધી જ ભૂમિકામાં એક લયે ઉગ્રતાથી પરિણમન હોવું ઘટે છે, થવું ઘટે છે. Thank you.